નાનકડો નકુર રોતો રોતો આવ્યો, એ એ એ એ એ એ મને માર્યું, એ એ એ. તરત જ એક અટ્ટો ગટ્ટો ગોર મટોર છોકરો દડબડ દડબડ દોડતો એની સામે આવ્યો. એણે કચ્છ ભીડીને ટૂંકી ધોતલી પહેરી હતી, બાકીનું આખું શરીર ઉઘાડું હતું. એ શરીર પોલાદની જેમ કસાયેલું હતું, કાચબાની ઢાલ જેવી મજબૂત એની છાતી હતી, લોખંડની ગદા જેવા એના બાવડા હતા. એ મજબૂત છોકરાએ દોડીને રોતા નકુરને પોતાની છાતીએ ચાંપી દીધો, એની પીઠ પસવારી એના આંસુ લૂછ્યા અને આશ્વાસન આપ્યું અને પૂછ્યું, તું કેમ રોતો હતો નકુર? નકુર હિપકા ભરતા ભરતા નજીકના બગીચા તરફ આંગળી ચીંધી એ બોલવા ગયો, પણ પેલા લોકો પણ એ હિપકે ચડી ગયો. પેલા મજબૂત છોકરાએ વળી એને આશ્વાસન આપ્યું, એને છાનો રાખ્યો, વળી પૂછ્યું, પેલા લોકો કોણ? એમણે તને શું કર્યું છે? બોલતો કેમ નથી? તને કોઈએ માર્યું હોય તો કહે, અપગડી એના હાડકા ભાંગી નાખું. નકુર હવે જરાક શાંત થયો. એણે કહ્યું, પેલા બાગમાં જાંબુના ઘણા ઝાડ છે ને, એમના પર સુયોધનભાઈ અને સુશાંતભાઈને એમના બધા ભાઈઓ ચડી ગયા છે, જાંબુ ખાય છે. મને હજુ ઝાડ ઉપર ચડતા આવડતું નથી, હું નાનો છું ને, એટલે મેં એમને કીધું કે મને થોડા જાંબુ તોડી આપો ને. ત્યારે એમણે મને નબ આપો કીધો અને જાંબુને બદલે એમના એઠા ઠરિયા મને મારવા માંડ્યા. આ સાંભળી બરવાન છોકરાની ભમરો ખેંચાઈ ગઈ, ડોરા મોટા થઈ ગયા, નસકોરા ફૂલવા લાગ્યા, બાવડાના સ્નાયુ ફૂલવા લાગ્યા. એ દાંત ભીસીને બોલ્યો, એ મગતરાઓની આ મજાલ, તને બે પાંચ જાંબુ પણ ના આપ્યા અને ઉપરથી ઠરિયા માર્યા એમ? ચાલ મારી સાથે ચાલ, હું તને ઢગલે ઢગલા જાંબુ પાડી આપું. નાનકડા નકુરનો હાથ પકડી તે બગીચા તરફ દોડ્યો. બગીચામાં જઈને એણે જોયું કે ઝાડે ઝાડે બબ્બે ચચ્ચાર કિશોરો ચડી ગયા છે અને હા હા ઠીઠી કરતા જાંબુ ખાય છે. પોતે નકુરને કેવો પજવ્યો એની જ કદાચ મજા માણતા હશે. આપણા આ બરુકા કિશોરે તો નજીકના એક જાંબુના ઝાડ પાસે જઈને એનું થડ પકડ્યું, પછી હાથીના બચ્ચા જેવું જોર કરીને એ થડને હલાવવા માંડ્યું. થોડી વારમાં તો ઝાડ હાલક ડોલક થઈ ઉઠ્યું, એની ડાળીઓ પરથી પાકા જાંબુ તૂટી તૂટીને ભોંએ પડવા લાગ્યા અને એ સાથે જ ઉપર ચડેલા કિશોરો પણ હેઠે ફંગોરાવા લાગ્યા. આ ઝાડ ઉપરથી બધા છોકરા હેઠે પડી ગયા એટલે બરુકો કિશોર એમના તરફ ઘસ્યો. એણે ત્રાડ પાડી, ના લાયકો, એક નાના છોકરાને પાંચ જાંબુ આપતા તમને જોર આવે છે કેમ? હવે તો તમારા ટાંટિયા જ ભાગી નાખું, પછી ચડજો જાંબુના ઝાડ ઉપર તે અને ખાજો જાંબુ. આમ કહેતા વાર એ ભોંય પર પડેલા છોકરાઓ ઉપર તૂટી પડ્યો, એમને ગડ્ડા પાટું મારવા લાગ્યો. પેલા છોકરાઓએ થોડીક વાર તો એનો સામનો કરવાની કોશિશ કરી, પરંતુ અહીં એમનો ગજ વાગે એમ નહોતો, બધા ઊભી પૂંછડીએ નાઠા. એ પછી એ બરવાન કિશોર જાંબુના બીજા ઝાડ તરફ દોડ્યો, એ ઝાડને પણ હચમચાવી મૂક્યું. એની ઉપર ચડેલા છોકરા પણ પાકા ફરની જેમ ટપોટપ ભોંએ પડ્યા. આ કિશોરે એમને પણ ઠમઢોરીને ભગાડી મૂક્યા. આટલું જોયા પછી બીજા ઝાડ ઉપર ચડે છોકરા પણ ગભરાઈ ગયા, બધા ટપોટપ કરતા પોતપોતાના ઝાડ ઉપરથી કૂદી પડ્યા અને મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. એમની ભૂંડી દોડ જોઈને નાનકડો નકુર તો ખુશખુશાલ થઈ ગયો અને હસવા લાગ્યો. મોટા કિશોરે કહ્યું, જો નકુર, ઝાડ ઝંઝેડવાથી પુષ્કળ જાંબુ મોંએ ખરી પડ્યા છે, તું પેટ ભરીને ખા. મોટા ભાઈઓ માટે પણ ધોટલીને છેડે થોડોક બાંધતો જા અને માતાજીને પણ થોડાક જાંબુ આપજે અને એમને કહેજે કે ઝાડ ઉપરથી કેવી રીતે જાંબુ અને છોકરા આપણે ખેરવ્યા. હા હા હા. ખૂબ મોટેથી હસતા એણે ત્રણ ચાર બીજા ઝાડ પણ ઝંઝેડ્યા અને જે જાંબુ ખર્યા તે પોતે વીણી વીણીને લહેરથી ખાવા લાગ્યો. કોણ હતો આ કિશોર? નાની ઉંમરે જે આવો બારુકો અને પરાક્રમી બની ગયેલો એ કિશોર હતો ભીમસેન, મહાભારતના 5 પાંડવોમાંનો એક અને વીરતાનો નમૂનો. એ જેટલો બળવાન હતો એટલો જ ટીખરી પણ હતો. જાંબુની સાથોસાથ છોકરાઓને પણ ખેરવવાનું એને જ સૂજે. એણે જે છોકરાઓને ખેરવ્યા તે એના કાકા ધૃતરાષ્ટ્રના દુષ્ટ છોકરાઓ હતા. આગળ જતા ધૃતરાષ્ટ્રના એ 100 છોકરાઓ ભીમસેનના સૌથી મોટા વેરી બનવાના હતા. એ વેરના બીજ એમના જન્મના સંજોગોમાં અને એમના બાળપણના તોફાનોમાં પડેલા હતા. બાળપણના તોફાનોનો એક પ્રસંગ આપણે જોયો. હવે એમના જન્મની કથા સમજીએ. ઉત્તર ભારતમાં જમના નદીને કાંઠે એ વેરાએ હસ્તિનાપુર નામનું એક નગર હતું. ત્યાં કુરુવંશના શાંતનુ રાજા રાજ્ય કરતા હતા. શાંતનુની એક પત્ની ગંગા ફક્ત એક દીકરાને મૂકીને વિદાય થઈ ગઈ હતી. એ દીકરો ભીષ્મ કહેવાતો. એ પછી કેટલેક વર્ષે શાંતનુએ સત્યવતી નામની બીજી પત્ની કરી. સત્યવતીના પિતાનો આગ્રહ એવો હતો કે એમની દીકરીના સંતાનને જ રાજગાદી મળે. આથી ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે હું કદી ગાદીએ નહીં બેસું અને કદી પરણીશ પણ નહીં. સત્યવતીને 2 દીકરા થયા, પણ એક દીકરો જુવાનીમાં જ લડાઈમાં મરી ગયો. બીજા દીકરાને પણ 2 દીકરા થયા. મોટાનું નામ ધૃતરાષ્ટ્ર અને નાનાનું નામ પાંડુ. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતો અને પાંડુ રોગી હતો. એ વખતે એવો રિવાજ હતો કે અંધજન રાજા ન બની શકે. આથી પાંડુ નાનો હોવા છતાં હસ્તિનાપુરની ગાદી ઉપર એ બેઠો. પરંતુ એનો રોગ વધી ગયો ત્યારે વૈદ્યોએ એને વનમાં જઈને રહેવાની સલાહ આપી. પાંડુ પોતાની 2 પત્નીઓ કુંતી અને માદરીને લઈને વનમાં ગયો. અહીં કુંતીને 3 દીકરા થયા અને માદરીને 2 દીકરા થયા. પાંડુના દીકરા પાંડવો કહેવાયા. છોકરાઓ નાના હતા. ત્યાં જ બીમાર પાંડુ આખરે મરી ગયો. માદરી એની પાછળ સતી થઈ. કુંતી 5 છોકરાઓને લઈને હસ્તિનાપુર આવી. ભીષ્મે તો છોકરાઓના ઉત્તમ ઉછેર માટેની જોગવાઈઓ શરૂ કરી. એમના ભણતર માટે આચાર્ય કૃપ નામના વિદ્વાન બ્રાહ્મણને રાખ્યા. એમને શસ્ત્ર વિદ્યા શીખવવા માટે કૃપના બનેવી ગુરુ દ્રોણને બોલાવી લીધા. છોકરાઓનું શિક્ષણ તો શરૂ થયું, પરંતુ સાથે જ વેરના બીજ પણ વાવવા લાગ્યા. કૌરવ 100 હતા અને પાંડવો 5 હતા, એટલે એ પાંડવોને દબાવવાની કોશિશ કરતા. પાંડવોમાં સૌથી મોટો યુધિષ્ઠિર હતો. તે ખૂબ વિચારશીલ, સરળ અને દયાળુ સ્વભાવનો હતો. લોકો એને ધર્મનો અવતાર ગણતા. એનાથી નાનો ભીમસેન ભોળો પરંતુ ખૂબ જ બળવાન અને આનંદી હતો. એને નાનપણથી ભારે ખમ ગદા વડે લડાઈ કરવી ગમતી. દુષ્ટ કૌરવોની રેવડી દાણાદાણ કરવામાં એને ખૂબ મજા આવતી. કુંતીનો 3જો દીકરો અર્જુન ખૂબ જ ચપર હતો અને બાણ વિદ્યામાં કુશળ હતો. એ ખૂબ જ સુહામણો પણ હતો, પરંતુ બાળપણની ધીંગામસ્તીમાં એ બહુ ભાગ લઈ શકતો નહીં. કૌરવો સદાય એના છોકરી જેવા કોમર રૂપની મસ્કરી કર્યા કરતા. 4થો પાંડવ અને માદરીનો મોટો દીકરો સહદેવ વિદ્વાન હતો અને એનાથી નાનો નકુર ઘોડાનો અચ્છો જાણકાર બની ગયો હતો. 5 પાંડવો અને કૌરવો જેમ જેમ મોટા થતા ગયા તેમ ભીષ્મની ચિંતા વધવા લાગી. રાજગાદી માટે કજ્જો ન થાય એ માટે પોતે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ પોતાની હયાતીમાં જ કજ્જો થઈ જાય એવું વાતાવરણ બનવા લાગ્યું હતું. હસ્તિનાપુરની ગાદીનો મામલો સહેજ ગૂંચવાઈ ગયો હતો. ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ તરીકે ગાદીનો વારસદાર હતો, પણ એ અંધ હોવાથી ગાદી પાંડુને મળી હતી અને પાંડુ પછી ગાદી એના છોકરાને મળવી જોઈએ, પણ પાંડુ મરી ગયો હતો અને ન છૂટકે અંધ ધૃતરાષ્ટ્રને ગાદીએ બેસાડવો પડ્યો હતો અને એથી એના છોકરા ગાદી પર પોતાનો જ હક માનતા હતા. ભીષ્મ, દ્રોણ, કૃપ વગેરે એવું માનતા નહોતા. આથી છોકરાનું ભણતર પૂરું થતાં જ એમણે ધૃતરાષ્ટ્ર પછી ગાદીએ બેસવા માટે યુવરાજ તરીકે યુધિષ્ઠિરને તિલક કરવાનું નક્કી કર્યું. ભીષ્મ વગેરે વડીલોએ ધરાર યુધિષ્ઠિરને યુવરાજ બનાવ્યો. દુર્યોધન, એના ભાઈ દુશાસન, મામો શકુની વગેરે આ નિર્ણયથી નારાજ થઈ ગયા. પાંચો પાંડવો અને માતા કુંતાજીનો એક સાથે નાશ કરવાની એક યોજના આ દુષ્ટોએ બનાવી કાઢી. હસ્તિનાપુરથી સહેજ દૂર એક સરસ વન હતું. તેની અંદર દુષ્ટોએ એક ખાસ મહેલની રચના કરાવવા માંડી. આખો લાક્ષ એટલે લાખનો મહેલ બનાવવાની યોજના હતી. લાખને સહેજ સળગાવો એટલે ભડભડ કરતી સળગી ઉઠે. પાંડવોને એ મહેલમાં રહેવા મોકલીને રાતની વેરાએ આગ લગાડવાની એમની દાનત હતી. કૌરવોની આ યોજનાની વિદુરજીને ગંધ આવી ગઈ. વિદુરજી પણ કૌરવ કુળના હતા અને રાજના વફાદાર સલાહકાર હતા. એમને ઉમદા ગુણોવાળા પાંડવો તરફ ઘણો પ્રેમ હતો. પાંડવોને બારી મૂકવાનું કાવતરું એમણે જાણ્યું એટલે એમણે એક યુક્તિ કરી. લક્ષાગૃહ બનાવનારા કારીગરોમાં પોતાના માણસોને ભેરવી દીધા અને લક્ષાગૃહની નીચે એક લાંબુ ભોંયરું તૈયાર કરાવ્યું. ભોંયરાનો બીજો છેડો છેક વનની વચ્ચે નીકળતો હતો. એમણે સાણા સહદેવને આ ભોંયરાની વાત કરી દીધી હતી. મહેલ બની ગયો. દુર્યોધને લાભ જોઈને ઉજાણીની દરખાસ્ત મૂકી. ઉજાણી વેરા પાંડવોને લક્ષાગૃહમાં વાસ આપ્યો. રાતની વેરા દુર્યોધનના માણસોએ લક્ષાગૃહને આગ ચાપી. આંખના પલકારામાં તો મહેલ ભડભડાટ સરગવા લાગ્યો. પાંડવો અને કુંતા માતા ધાધવા લાગ્યા. સહદેવે કહ્યું, મહેલમાંથી નીકળવાનું એક ભોંયરું છે, અહીં આ ખૂણામાં એનો છેડો છે, પણ ભોંયતર્યું તૂટે તો એમાં ઉતરાય. ભગવાન ભીમ કહે, એમાં શી મોટી વાત છે, હમણાં ભોંયતર્યું તોડી નાખું. આમ કહી ભીમે તો એવી જોરદાર લાત મારી કે જમીન તૂટી ગઈ અને ભોંયરાનું મોં ખુલ્લું થયું. બધા ઝડપથી ભોંયરામાં ઉતર્યા. જલ્દી જલ્દી દોડતા ભોંયરાને બીજે છેડે બહાર નીકળી ગયા. બધા નીકળી નીકળીને હાંફતા હાંફતા ભોંય પર પડ્યા. એક તો દાઝેલા, એમાં વળી ભોંયરાની બંધિયાર હવામાં દોડ્યા. હવે એક ડગલું આગળ ચાલવાની એમની શક્તિ નહોતી. એકલો ભીમસેન અડીખમ ઊભો હતો. એણે કહ્યું, આપણે કૌરવોની ટોળીથી બહુ દૂર નથી નીકળ્યા. કદાચ એમને ખબર પડી જશે કે આપણે સલામત છીએ. એ લોકો આપણને પકડી પકડીને પાછા આગમાં ઝીકશે, માટે ચાલો તમને તેડી લઉં. આમ કહીને ચારેય ભાઈઓ તથા કુંતાજીને બગલમાં ખભે અને માથે તેડીને ભીમસેને દોટ મૂકી. હવે પાંડવોએ બ્રાહ્મણનો વેશ લીધો. પાંચ બ્રાહ્મણો અને એમની માતાને વેશે સૌ આગળ ને આગળ ચાલતા જાય છે. દરેક ગામે બ્રાહ્મણને ઘેર ઉતારો રાખે છે અને જે તે ગામની વાતો જાણે છે. એટલામાં એક ગામે એક વિચિત્ર વાત જાણવા મળી. પાંડવો જે ઘેર મહેમાન હતા એ ઘેર રાતની વેરા કસીક રોકક્કર અને ખેંચા ખેંચી સંભળાઈ તપાસ કરતા જાણવા મળ્યું કે એ ગામને પાદર બકાસુર નામનો રાક્ષસ પેધો પડ્યો હતો. તેને દરરોજ બે મણનો શીરો અને એક માનવી ખાવા માટે આપવા પડતા. જો આ નિયમ મુજબ ખાવાનું ન મળે તો આખા ગામને ખાઈ જવાની પકાસુરે ધમકી આપતો. આજે રાક્ષસનો ખોરાક બનવા માટે આ બ્રાહ્મણના ઘરમાંથી એક જણને જવાનું હતું એટલે રોકકર ચાલતી હતી. ભીમસેન કહે, તમે લોકો છાના રહી જાઓ, આજે બકાસુર પાસે હું જઈશ. બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે તમે તો અમારા મહેમાન છો, તમને ન મોકલાય. પણ ભીમ તો હટ કરીને બકાસુરને મળવા ગયો જ. બકાસુર જ્યાં મળતો ત્યાં જઈને એ છુપાઈ ગયો. મદ્રાસ થઈ બકાસુર આવ્યો. પહેલાં તો એ બધો શીરો ખાઈ ગયો, પછી એણે માણસ શોધવા માંડ્યો. પહેલાં તો ભીમે સંતા કૂકડી રમીને એને ખૂબ થક્યો, પછી એની સાથે લડાઈ શરૂ કરી. રાક્ષસ જબરો હતો, પણ ભીમસેન જેવી કુશળતા અને ચપળતા એનામાં નહોતી. ભીમે એને ખૂબ થક્યો, પછી મારી નાખ્યો. એણે બ્રાહ્મણને ઘેર આવીને કહ્યું, હવે આપણે અહીંથી ચાલો, નહીં તો આ રાક્ષસને મારનાર તરીકે ક્યાંક ઓળખાઈ જઈશું. આગળ ચાલતા ચાલતા પાંડવો અને કુંતાજી દ્રુપદ રાજાની નગરીમાં પહોંચ્યા. એમણે જોયું કે નગરી આખી માણસોથી ઉભરાય છે. તપાસ કરતા ખબર પડી કે રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર યોજાયો છે. દેશ દેશના રાજાઓ, કુંવરો અને સામંતો એમાં ભાગ લેવા આવ્યા છે. સ્વયંવરમાં એક કસોટી રાખવામાં આવી હતી. આવી કપરી કસોટીમાં કોઈ રાજા પાર ન ઉતરી શક્યો. ત્યારે બ્રાહ્મણ વેશથી અર્જુનને યુધિષ્ઠિરે ઇશારો કર્યો. મોટા ભાઈની આજ્ઞા મળતા જ અર્જુન ઊભો થયો અને એણે જોત જોતામાં માછલીની આંખ વીધી નાખી. દ્રૌપદીએ તેને વરમારા પહેરાવી. પાંચે પાંડવો તો દ્રૌપદીને લઈને પોતાને ઉતારે ચાલ્યા. જે બ્રાહ્મણને ઘેર ઉતર્યા હતા એના બારણા બહારથી જ ટીખરી ભીમે બૂમ પાડીને કુંતાજીને કહ્યું, માં જુઓ અમે શું લઈ આવ્યા. ભીમ આમ બોલ્યો એટલે કુંતાને લાગ્યું કે બ્રાહ્મણનો વેશ પહેરેલા છોકરાઓને કશીક મીઠાઈ કે લાડુ મળ્યા હશે. આવું કશુંક મળે ત્યારે ખૌદ્રો ભીમ મોટો ભાગ ખાઈ જતો. આજે એવું ના બને એ સારું કુંતાજીએ કહ્યું, દીકરા જે લાવ્યા હો એને પાંચેય ભાઈઓ સરખે ભાગે વહેંચજો. માતાજીની આવી આજ્ઞાને પરિણામે દ્રૌપદી પાંચેય પાંડવ ભાઈઓની પત્ની બની. દ્રૌપદીના સ્વયંવર પછી પાંડવો છત્તા થઈ ગયા. એ પાછળ હસ્તિનાપુર ગયા. એમને કૌરવોએ તો મરેલા માનેલા, હવે એમને જીવતા જોઈને કૌરવોના પેટમાં તેલ રેડાયું. સામે પાંડવોના વડીલોએ તેમના હકને માટે તકાજો કરવા માંડ્યો. આખરે વડીલોએ તોડ કાઢ્યો. હસ્તિનાપુરનો યુવરાજ દુર્યોધનને બનાવવો અને પાંડવોને નવી રાજધાની વસાવવી આપવી. કજિયાના કાયર પાંડવોએ આ દરખાસ્ત સ્વીકારી લીધી. હસ્તિનાપુરથી થોડે દૂર ખાંડવપ્રસ્થનું વન હતું. તે બારીને પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું. પાંડવોની ભલાઈને કારણે થોડા જ મહિનામાં હસ્તિનાપુરની ઘણી ખરી વસ્તી ઇન્દ્રપ્રસ્થમાં જતી રહી. એટલે અદેખા કૌરવો અને મામા શકુનીએ પાંડવોનું નગર પડાવી લેવાનું કાવતરું કર્યું. એમણે યુધિષ્ઠિરને ધ્રુત રમવા બોલાવ્યો. ધ્રુત એટલે તો જુગાર, પરંતુ એ જમાનામાં રાજાઓ ધ્રુત રમતા અને રમવાની જે ના પાડે તે કાયર ગણાતો. યુધિષ્ઠિરને ધ્રુત આવડતું નહીં, છતાં કાયર ન ગણાવવા માટે એ ધ્રુત રમવા આવ્યો. કૌરવોનો મામો શકુની કપટકરાનો ઉસ્તાદ હતો. એણે ધ્રુતમાં યુધિષ્ઠિરનું રાજ્ય, એના ભાઈઓ તથા એની પત્નીને જીતી લીધા. આવા કપટી ધ્રુતનો સૌ વડીલોએ વાંધો લીધો અને એ રમતને ફોક કરાવી. પરંતુ દુર્યોધને બીજી વાર પણ યુધિષ્ઠિરને ધ્રુત રમવા બોલાવ્યો અને આ વેરા પણ એ રાજપાટ પોતાની જાત પોતાના ભાઈઓ અને પત્ની દ્રૌપદીને હારી ગયો. યુધિષ્ઠિરના આવા ભોરપણને જોઈને ભીમ ખૂબ ખીજાઈ ગયો. એણે એ જ વેરાએ લડાઈનો લલકાર કર્યો, પરંતુ યુધિષ્ઠિરે એને વાર્યો. એટલામાં દુર્યોધને હલકાપણાની હદ વટાવી એણે દુશાસનને કહ્યું કે દ્રુતમાં જીતાયેલી દ્રૌપદીને રાજસભામાં પકડી લાવો. દુશાસન દુષ્ટતામાં મોટા ભાઈથી ચાર ચાસણી ચડે એવો હતો. એ દ્રૌપદીને પકડી લાવવાને બદલે ચોટલો ઝાલીને ઘસડી લાવ્યો. રોતી કકડતી દ્રૌપદીને બચાવવા કોઈ વડીલો પણ કશું બોલી ન શક્યા. નીચ દુર્યોધને તો એટલે સુધી કહ્યું કે દ્રૌપદી, તું હવે અમારી જીતાયેલી દાસી છે, આવ મારા ખોરામાં બેસ. હવે બળવાન ભીમસેન ગુસ્સે થયો. પહેલાં તો એણે દ્રુત રમવાની મૂર્ખાઈ બદલ યુધિષ્ઠિરને ઠપકો આપ્યો. પછી એણે દુર્યોધનને કહ્યું, તારા જે સાથર ઉપર બેસવાનું તું દ્રૌપદીને કહી રહ્યો છે, એ સાથરને મારી ગદાથી ભાંગવાની હું પ્રતિજ્ઞા કરું છું. ભીમની આવી ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને સભા ધ્રુજી ઉઠી. સૌને ખબર હતી કે બળવાન ભીમ જે પ્રતિજ્ઞા લે તે પૂરી પારી બતાવે એવો છે. દુર્યોધન પણ આ સાંભળીને સિયા મિયા થઈ ગયો અને વડીલોએ કહ્યું કે દ્રૌપદીને છોડી દે. ત્યારે એણે એને જતી કરી. દ્રુતની એક શરત એવી હતી કે પાંડવો હારે તો 12 વર્ષ વનવાસમાં જાય અને 13મું વર્ષ છુપા રહે. એ દરમિયાનમાં કૌરવો અગર એમને શોધી કાઢે તો વળી બીજા 12 વર્ષ વનવાસમાં જાય. દુર્યોધનની દાનત એવી હતી કે આમને આમ આપણે પાંડવોને રખડતા રાખીશું અને હસ્તિનાપુરની ગાદી પર મજા કરીશું. એટલે પાંડવો તો રાજપાટ અને ઘરેણા ગાંઠા બધું દુર્યોધનને સોંપીને વનવાસે જવા નીકળી પડ્યા. એમને ભીમસેનની મોટી ઓથ હતી. વનવાસી રાક્ષસો વગેરેની સામે એ બરાબર બાદ ભીડે એવો હતો. પાંડવોએ વનવાસમાં ઘણા પરાક્રમો કર્યા, ઘણું જ્ઞાન પણ મેળવ્યું. ભીમસેન તો અહીં પણ ખૂબ આનંદમાં રહેતો અને ટીખર કર્યા કરતો. પાંડવો ફરતા ફરતા હિડંબ વન પાસે પહોંચ્યા. વનને છેડે રહેનારા વનવાસીઓએ તેમને ચેતવ્યા કે આગળ જશો નહીં, અહીં હિડામ્બા નામની જબરી રાક્ષસી રહે છે. ભીમ કહે, તમે બધા અહીં થોભો, હું જરાક વનમાં જઈને એ રાક્ષસીને જોઈ આવું. ભીમ તો એકલો એ ઘોર વનમાં બેઠો. બરાબર વનની વચ્ચે પહોંચ્યો ત્યાં એક ઊંચું ઝાડ દેખાયું. ઝાડની ડારીએ વેલાઓનો એક હિંચકો બાંધેલો હતો અને એના પર એક મોટી સરખી પરંતુ ખૂબ રૂપારી સ્ત્રી બેઠી હતી. એ હિડંબા હતી. અજાણ્યા મુસાફરને જોઈને એ બોલી, એ જુવાન, અહીં આવ, મને હિંચકો ખવડાવ. ભીમે પૂછ્યું, કેમ, હું શું તારો નોકર છું કે હિંચકો ખવડાવ? હિડંબા કહે, મારો નિયમ છે કે જે કોઈ મને હિંચકો નાખે એને હું એના પરથી કૂદી જાઉં તો હિંચકો નાખનારને ખાઈ જાઉં. ભીમ કહે, અચ્છા એમ વાત છે, તો જરૂર હું તને હિંચકો નાખીશ. એમ કહીને ભીમે તો એવો હડસેલો માર્યો કે હિંચકો ઝાડની ઉપર સુધી ફંગોરાઈ ગયો. એટલે ઊંચેથી હિડંબા કૂદવા જાય તો એના હડકા જ ભાંગી જાય. એ કૂદી ના શકી અને ભીમે તો એને હડસેલો ઉપર હડસેલા મારવા જ માંડ્યા. હિંચકો ઊંચે ને ઊંચે રહેવા લાગ્યો. ભીમે એટલા બધા હિંચકા નાખ્યા કે હિડંબાને ચક્કર આવી ગયા. આખરે એ ઊંચેથી ગબડી, પરંતુ ભીમે એને ઝીલી લીધી. હિડંબા તો ભીમનું જોર જોઈને અજ્યાબી જ પામી ગઈ. ભીમ એને ખૂબ ગમી ગયો. એણે કહ્યું, સુરવીર આર્ય, આપણે લગ્ન કરીએ. ભીમને પણ આ મોટી અને બહાદુર છતાં સુહામણી વરકન્યા ગમી ગઈ હતી. એણે હિડંબા સાથે લગ્ન કરી લીધા. થોડાક મહિના એ ત્યાં જ રહ્યો. એને અને હિડંબાને ઘટોત્કચ નામનો દીકરો થયો. આ ઘટોત્કચ મોટો થઈને ખૂબ પરાક્રમી બન્યો. એણે મહાભારતના યુદ્ધમાં અદ્ભુત વીરતા દેખાડી. આમ ને આમ વનવાસના 12 વર્ષ પૂરા થયા. 13મું વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું હતું. એ માટે પાંડવોએ વિરાટનગરના વિરાટ રાજાને ત્યાં જવાનું નક્કી કર્યું. યુધિષ્ઠિર વિદ્વાન બ્રાહ્મણ કંક બન્યા. સોહામના અર્જુને નૃત્યની જાણકાર હનલાનો સ્ત્રીવેશ સર્જ્યો. સહદેવ ગાયોનો ગોવાર બન્યો. નકુર ઘોડાનો જાણકાર બન્યો. દ્રૌપદીએ રાણીની દાસી બનવાનું ઠરાવ્યું. ભીમસેન કહે કે મને તો પુષ્કર ખાવા જોઈએ, માટે હું તો રાજાને રસોડે નોકરી કરીશ. એટલે એ બલ્લવ રસોઈયો બન્યો. એ જે રાંધે એમાંથી ઘણું ખરું તો પોતે જ જમી જાય. વિરાટનગરના ગુપ્તવાસના દરમિયાન એક ખરાબ પ્રસંગ બની ગયો. દ્રૌપદી ત્યાં સૈરંદ્રી નામના ધારણ કરીને રાણીની દાસી બની હતી. રાણીનો ભાઈ કિચક વિરાટરાજનો સેનાપતિ હતો. એ ખૂબ દુષ્ટ માણસ હતો. પોતાની બહેનની ખૂબસૂરત દાસીને જોઈને એના પર મોહિત થઈ ગયો. એને પોતાની પત્ની બનાવવાનું કહેવા લાગ્યો. દ્રૌપદીએ કહ્યું કે હું તો પરણેલી છું અને 5 ગાંધર્વો મારા પતિઓ છે. પણ કિચકે એનો કેળો ન જ મૂક્યો. એ દ્રૌપદીને જાત જાતની રીતે પરેશાન કરવા લાગ્યો. દ્રૌપદીએ યુધિષ્ઠિરને આ બાબતની ફરિયાદ કરી તો એ ભલો માણસ બોલ્યો કે હમણાં આપણા માઠા દિવસ છે, માટે સહન કરી લો. પરંતુ દ્રૌપદી જેવી સતી સ્ત્રી કિચક જેવા નરાધામની નાલાયકી કેવી રીતે સહન કરી શકે? એ તો ભીમસેન પાસે ગઈ અને એની આગળ પણ આ ફરિયાદ રજૂ કરી. ભીમસેન તરત જ ગુસ્સે થઈ ગયો. એ બોલ્યો, એ નરાધમની આ મજાલ, એનો તો નાશ કરવો જ જોઈએ. તું એને આજે મધરાતે નૃત્ય શાળામાં મળવાનું કહેજે, પછીનું કામ હું પતાવી દઈશ. એ દિવસે દાસી સૈરંદ્રીનીએ કિચકને ધૃતકારી કાઢ્યો નહીં. એને કહ્યું કે તમે મને ખૂબ ગમો છો, આજે મધરાતે મને નૃત્ય શાળામાં મળજો. કિચકના આનંદનો પાર ન રહ્યો. એ તો ખૂબ બની ઠનીને અને ફૂલેલ અત્તર લગાડીને મધરાતે નૃત્ય શાળામાં ગયો. નૃત્ય શાળામાં અંધારું હતું. કિચકે સાદ કર્યો, અલી સૈરંદ્રી તું ક્યાં છો? દ્રૌપદીને બદલે હાજર થયેલા ભીમસેને એક ખૂણામાંથી સ્ત્રી જેવો અવાજ કાઢીને કહ્યું, હું અહીં છું. કિચક એ ખૂણે દોડ્યો તો ભીમ બીજે ખૂણે જતો રહ્યો. એણે ત્યાંથી સાદ કર્યો, હું અહીં છું. પછી કિચક ત્યાં પહોંચે તે પહેલાં ભીમ ત્રીજે ખૂણે સરકી ગયો. આમ એણે કિચકને ખૂબ દોડાવ્યો, ખૂબ થક્યો, ખૂબ છકાવ્યો, પછી બાથમાં ગાલીને દબાવ્યો. એવું જોર કર્યું કે કિચકના તમામ પાંસરાની કડકડાટી બોલી ગઈ. એ તત્કાળ મરી ગયો. ભીમસેને એને ઉંચકીને નૃત્ય શાળાના છાપરા પર ખોસી દીધો. ગુપ્તવાસનું વર્ષ પણ પૂરું થયું. પાંડવો પાછા હસ્તિનાપુર આવ્યા અને એમણે રાજભાગ માંગ્યો. હવે દુર્યોધન વધુ છકી ગયો હતો. એને કર્ણના નામના મહાન બાણાવરીની ઓત મળી હતી. દ્રોણનો પુત્ર અશ્વત્થામા પણ હલકટ પાક્યો હતો અને દુર્યોધનની ચંડાર ચોકડીમાં ભર્યો હતો. આથી દુર્યોધનને લાગ્યું કે પાંડવો મારી સામે લડવાની તો હિંમત જ નહીં કરે. પરંતુ પાંડવો પોતાનો હક મેળવવા મક્કમ હતા એટલે આખરે ભારત દેશના લાખો લોકોને સંડોવતું એક મોટું યુદ્ધ થયું. એ મહાભારતનું યુદ્ધ કહેવાય છે. 18 દિવસ ચાલેલા એ યુદ્ધમાં પાંડવોને પક્ષે સૌથી વધુ પરાક્રમ ભીમ અને અર્જુને કર્યા. અર્જુને તો પોતાના ધનુષ બાણ વડે અને ભીમે પોતાની ગદા વડે ખૂબ કૌરવોને માર્યા. 18 દિવસને અંતે કૌરવોને પક્ષે ફક્ત 3 જણા જીવતા રહ્યા. એ હતા દુર્યોધન, કૃપ અને અશ્વત્થામા. દુર્યોધન ડરીને એક તળાવ હેઠળ છુપાઈ ગયો હતો. પણ ભીમ હવે એને છોડે ખરો કે દુર્યોધનનો સાથર માંગવાની પ્રતિજ્ઞા એને બરાબર યાદ હતી. ખૂબ મેણા ટોણા મારીને એણે દુર્યોધનને તળાવને કાંઠે બોલાવ્યો. બંને વચ્ચે જબરું ગદા યુદ્ધ થયું. દુર્યોધનને બચવાની ખૂબ કોશિશ કરી, પરંતુ જિંદગીભરના અપમાનોને યાદ કરીને ભીમે એને મારવા જ માંડ્યો. ખૂબ મારી મારીને એના સાથળનો કચ્છર ઘાણ વારી નાખ્યો. પછી એને પીડાઈ પીડાઈને મરવા માટે છોડી દીધો. આખરે પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. યુધિષ્ઠિર રાજા થયો. ભીમને એણે યુવરાજ બનાવ્યો. લોકો કહે કે ભીમ હવે કંઈક ગંભીર બનશે, પણ ભીમ તો હંમેશના જેવો જ આનંદી, ટીખરી અને ગમતી જ રહ્યો. ખૂબ ખાવું, ખૂબ મજા કરવી, ખૂબ તાકાત કેળવવી અને સચ્ચાઈને ખાતર લડવું એ ભીમનું જીવન સૂત્ર હતું.